એકત્ર જ્ઞાનગોષ્ઠી. અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષયમાં ઊંડા ઉતરી રહ્યા છીએ જે એમ આપણી આસપાસની દુનિયાને સતત ઘડે છે, પણ મોટાભાગે આપણું ધ્યાન કદાચ તેના પર જતું નથી. સિવિલ એન્જિનિયરિંગ.
અને આ રસપ્રદ ચર્ચા માટે આપણો આધાર છે ડેવિડ મુઇરવુડના બે મહત્વના પુસ્તકો, સિવિલ એન્જિનિયરિંગ સિસ્ટમ્સ, સસ્ટેનેબિલિટી એન્ડ સોસાયટી, અને પેલું બીજું, સિવિલ એન્જિનિયરિંગ અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન. આમ તો આ પુસ્તકો આ વિશાળ ક્ષેત્રની ઘણી સરસ રજૂઆત કરે છે,
પણ સવાલ એ થાય કે આ વિષય આજે આટલો અગત્યનો કેમ છે? શું તે ફક્ત મોટા બાંધકામો વિશે જ છે? એવું જ લાગે ને?
ના ના, એનાથી ઘણું વધારે. તમે જુઓ, આપણે જે સ્વચ્છ પાણી પીએ છીએ, જે રસ્તાઓ પર આપણે ફરીએ છીએ, જે ઘરો અને ઓફિસોમાં રહીએ છીએ, જે પુલો નદીઓ પાર કરાવે છે, આ બધું જ સિવિલ એન્જિનિયરિંગની જ દેન છે. એમ સમજો ને કે આધુનિક જીવનનો એ પાયો છે, ભલે એ દેખીતો ન હોય ઘણીવાર.
અને ખાસ કરીને અત્યારના સમયમાં તમે જુઓ તો એની શું ભૂમિકા છે?
જુઓ, આજે જ્યારે દુનિયા આટલી ઝડપથી શહેરીકરણ તરફ વધી રહી છે, પછી ક્લાઇમેટ ચેન્જની અસરો છે, કુદરતી સંસાધનો પર પણ દબાણ વધી રહ્યું છે, આવા સમયે સિવિલ એન્જિનિયરિંગની ભૂમિકા ખરેખર નિર્ણાયક બની જાય છે. તે સમાજની જરૂરિયાતો અને પર્યાવરણની જે મર્યાદાઓ છે એની વચ્ચે એક સમતુલા સાધવાનો પ્રયાસ કરે છે. ભવિષ્ય કેવું હશે તે ઘડવામાં તેની બહુ મોટી ભૂમિકા છે.
તો આજે લેખક છે ડેવિડ મુઇરવુડ, જેમણે આપણને માર્ગદર્શન આપ્યો છે, એમના વિશે થોડું જાણીએ. એમનો પરિચય શું છે?
ડેવિડ મુઇરવુડ એક જાણીતા શિક્ષણવિદ છે. તેઓ બ્રિસ્ટલ યુનિવર્સિટીના એમેરિટસ પ્રોફેસર છે અને ગ્લાસગો અને કેમ્બ્રિજ જેવી મોટી સંસ્થાઓમાં પણ ભણાવી ચૂક્યા છે. એમની ખાસિયત છે જીઓટેકનિકલ એન્જિનિયરિંગમાં.
જીઓટેકનિકલ એન્જિનિયરિંગ એટલે તમે કીધું એમ જમીન, માટી, ખડકો સાથે જોડાયેલું એન્જિનિયરિંગ.
એ કેમ આટલું ખાસ ગણાય? હા, બરાબર. અને તે એટલા માટે ખાસ છે કારણ કે કોઈપણ બાંધકામનો આધાર તો જમીન પર જ હોય છે, ખરું ને? મુઇરવુડનો દૃષ્ટિકોણ એટલા માટે અનન્ય છે કારણ કે તેઓ એમ સમજો કે માટીના કણોનું વર્તન કેવું હોય એવા સૂક્ષ્મ ટેકનિકલ જ્ઞાનને પણ સામાન્ય માણસ સમજી શકે એવી સરળ ભાષામાં રજૂ કરી શકે છે. તેઓ ખાલી સિદ્ધાંતોની વાત નથી કરતા.
અચ્છા, એટલે કે તેઓ થિયરી અને પ્રેક્ટિસને જોડે છે.
બિલકુલ, તેઓ સંશોધન અને વાસ્તવિક દુનિયાના જે પ્રોજેક્ટ્સ છે એની વચ્ચે એક સેતુ જેવા છે. પણ સૌથી મહત્વની વાત કદાચ એ છે કે તેઓ સિવિલ એન્જિનિયરિંગને ફક્ત એક ટેકનિકલ વિષય તરીકે નથી જોતા, તેઓ તેને સામાજિક જવાબદારી અને પર્યાવરણીય સમજ સાથે જોડાયેલું એક વ્યાપક ક્ષેત્ર માને છે. પૃથ્વીની સામગ્રી સાથે કામ કરવાનો એમનો જે ઊંડો અનુભવ છે ને, એ જ તેમને આ વિષય પર એક સર્વગ્રાહી અને ભરોસાપાત્ર અવાજ બનાવે છે.
તો આ પુસ્તકો દ્વારા મુઇરવુડ આપણને શું કહેવા માગે છે? સિવિલ એન્જિનિયરિંગનો મુખ્ય સાર શું છે એમના મતે?
મૂળભૂત વિચાર એ છે કે સિવિલ એન્જિનિયરિંગ એ ખાલી કોન્ક્રીટ અને સ્ટીલનું કામ નથી, એ ખરેખર તો માનવ સમાજની જરૂરિયાતો પૂરી કરવા માટે આપણી આસપાસની ભૌતિક દુનિયાને સમજવાની અને તેને કુશળતાપૂર્વક આકાર આપવાની એક કળા અને વિજ્ઞાન છે. એમ કહી શકાય કે તે કુદરત અને માનવ સંસ્કૃતિ વચ્ચે એક પુલ જેવું છે. મુઇરવુડ આ ક્ષેત્રની જટિલતા, એમાં રહેલી જે સર્જનાત્મકતા છે અને આપણા જીવનમાં એનું જે અનિવાર્ય મહત્વ છે તેને ઉજાગર કરે છે.
અને એનો વ્યાપ કેટલો મોટો છે? શું તે ફક્ત પુલ અને ઇમારતો સુધી જ સીમિત છે કે પછી બીજું ઘણું છે?
અરે જરાય નહીં, પુસ્તકો આપણને ઇતિહાસમાં લઈ જાય છે. તમે જુઓ, રોમન સામ્રાજ્યના પાણી પહોંચાડતા એક્વાડક્ટ્સ અને આજે પણ ટકી રહેલા રસ્તાઓ, અથવા તો પેલી ઔદ્યોગિક ક્રાંતિ સમયની નહેરો, રેલવે, ફેક્ટરીઓ, આ બધું સિવિલ એન્જિનિયરિંગ જ હતું. એ બતાવે છે કે સભ્યતાના વિકાસ સાથે તે હંમેશા જોડાયેલું રહ્યું છે.
અને આજના સમયમાં કયા મુખ્ય ક્ષેત્રો એમાં આવે છે?
પુસ્તકો મુખ્ય પેટા શાખાઓની ચર્ચા કરે છે. પહેલું તો જમીનની સમજ, એટલે કે જીઓટેકનિકલ. પછી માળખાઓ ઊભા કરવા, એટલે સ્ટ્રક્ચરલ. પાણીનું વ્યવસ્થાપન, એટલે કે હાઇડ્રોલિક્સ એન્ડ વોટર રિસોર્સિસ. અને લોકો અને માલસામાનની હેરફેર માટેના જે નેટવર્ક છે તે ટ્રાન્સપોર્ટ એન્જિનિયરિંગ.
પણ શું પુસ્તકો ખાલી આ અલગ અલગ ભાગોની યાદી જ આપે છે કે પછી કંઈક એનાથી ઊંડું પણ છે?
ના ના, એનાથી ઘણું ઊંડું છે. મુઈરવુડ સમજાવે છે કે આધુનિક સિવિલ એન્જિનિયરિંગ હવે છૂટાછવાયા પ્રોજેક્ટ્સ વિશે ઓછું છે અને જટિલ એકબીજા સાથે જોડાયેલા તંત્રો સિસ્ટમ્સની ડિઝાઇન અને સંચાલન વિશે વધુ છે. તમે જુઓ, શહેર એક સિસ્ટમ છે, ટ્રાન્સપોર્ટ નેટવર્ક એક સિસ્ટમ છે. એટલે આ પુસ્તકોનો હેતુ માત્ર એન્જિનિયરો માટે જ નથી, પણ જે નીતિ ઘડનારાઓ છે, સામાન્ય નાગરિકો છે, એમને પણ આ અદ્રશ્ય વાગતા પણ અત્યંત મહત્ત્વના ક્ષેત્રની ઊંડી સમજ આપવાનો છે. તે આપણી દુનિયાને કેવી રીતે ટકાવી રાખે છે અને ભવિષ્યના પડકારો માટે કેવી રીતે તૈયાર થઈ રહ્યું છે તે સમજાવે છે.
ચાલો હવે કેટલાક મુખ્ય મુદ્દાઓને થોડા વધુ ઊંડાણથી જોઈએ. શરૂઆત કરીએ પાયાથી, એટલે કે જમીન અને જે સામગ્રી વપરાય છે તેનાથી. જીઓટેકનિકલ એન્જિનિયરિંગનું આટલું બધું મહત્ત્વ કેમ છે?
અરે, કારણ કે બધું જ પાયા પર ટકેલું છે. મુઈરવુડ બહુ સરસ રીતે સમજાવે છે કે માટી અને ખડકો એ કઈ ફેક્ટરીમાં બનેલા સ્ટીલ કે કોન્ક્રીટ જેવા નથી હોતા. એ કુદરતી છે, દરેક જગ્યાએ અલગ અલગ હોય છે અને એમનું વર્તન પણ બદલાતું રહે છે. ઘણીવાર તો અણધાર્યું પણ હોય છે. એક જ સાઇટ પર તમે થોડા મીટર દૂર જાઓ ને તો પણ જમીનનો પ્રકાર અને એની ક્ષમતા બદલાઈ શકે છે. આથી જ કાર્લ તેરઝાગી જેવા વૈજ્ઞાનિકોએ સોઇલ મિકેનિક્સ વિકસાવ્યું, જેથી આપણે જમીનને વધુ સારી રીતે સમજી શકીએ.
આનું કોઈ જાણીતું ઉદાહરણ છે જે આ વાતને સ્પષ્ટ કરતું હોય?
પેલું પીસાનો ઢળતો ટાવર યાદ છે? પ્રવાસીઓ માટે તો એ એક અજાયબી છે, પણ એન્જિનિયરો માટે જુઓ તો એ જમીનની લાક્ષણિકતાઓ સમજવામાં જે ભૂલ થઈ હતી એનું ઉત્તમ ઉદાહરણ છે. જો શરૂઆતમાં જ એના પાયા નીચેની નરમ માટીનું યોગ્ય વિશ્લેષણ થયું હોત તો કદાચ આજે એ સીધો ઊભો હોત. એ બતાવે છે કે જમીનને ઓછી આંકવી કેટલી જોખમી સાબિત થઈ શકે છે.
અને બાંધકામમાં વપરાતી સામગ્રી જેમ કે કોન્ક્રીટ, સ્ટીલ, લાકડું, એના વિશે શું જાણવા જેવું છે?
હા, તો પુસ્તકો આ મુખ્ય સામગ્રીઓના ગુણધર્મો પર પણ પ્રકાશ પાડે છે. જેમ કે કોન્ક્રીટ છે, એ દબાણ, કમ્પ્રેશન સહન કરવામાં ખૂબ મજબૂત છે, પણ એને ખેંચો, ટેન્શન, તો એ નબળો પડે. જ્યારે સ્ટીલ ખેંચાણમાં ઉત્તમ છે. આ સમજણ જ નક્કી કરે છે કે કઈ સામગ્રી ક્યાં વપરાશે. એટલે જ આપણે પેલું રીઇન્ફોર્સ્ડ કોન્ક્રીટ વાપરીએ છીએ. એમાં કોન્ક્રીટના દબાણ સહન કરવાના અને સ્ટીલના ખેંચાણ સહન કરવાના બંને ગુણધર્મોનો લાભ મળે છે.
અને આજના સમયમાં અહીં પેલો ટકાઉપણું એટલે કે સસ્ટેનેબિલિટીનો મુદ્દો પણ બહુ મહત્વનો બને છે, નહીં?
ચોક્કસપણે. મુઈરવુડ એમ્બોડીડ એનર્જી જેવા ખ્યાલ સમજાવે છે, એટલે કે કોઈ સામગ્રી બનાવવા અને તેને બાંધકામના સ્થળ સુધી પહોંચાડવામાં કેટલી ઊર્જા વપરાઈ એનો હિસાબ પણ હવે જરૂરી છે. એવી જ રીતે લાઈફ સાયકલ એસેસમેન્ટ, એટલે કે કોઈ પુલ કે ઇમારત એના પૂરા જીવનકાળ દરમિયાન બાંધકામથી લઈને વપરાશ અને છેલ્લે નિકાલ સુધી પર્યાવરણ પર કેટલી અસર કરશે એનું મૂલ્યાંકન. આજનો એન્જિનિયર માત્ર મજબૂતાઈ નથી જોતો, પણ પર્યાવરણ પ્રત્યેની જવાબદારી પણ નિભાવે છે. હવે વાત કરીએ માળખા, એટલે કે સ્ટ્રક્ચર્સ અને એના પર લાગતા બળો, ફોર્સિસની. આટલી મોટી ઇમારતો, લાંબા પુલ, આ બધું ઊભું કેવી રીતે રહે છે?
ખરેખર એ વિચારવા જેવું છે. શું એ કોઈ જાદુ છે કે શું?
મુઈરવુડ કહે છે કે એ જાદુ નથી, પણ વિજ્ઞાન અને ગણતરી છે. મુખ્ય સિદ્ધાંત છે લોડપાથ, એટલે કે સ્ટ્રક્ચર પર જે પણ વજન આવે પછી એ ઇમારતનું પોતાનું વજન હોય, લોકો હોય, પવન હોય વગેરે, તે સુરક્ષિત રીતે પાયા દ્વારા જમીનમાં કેવી રીતે ઉતારવું. અને બીજો મહત્વનો મુદ્દો છે સ્થિરતા, સ્ટેબિલિટી, એટલે કે સ્ટ્રક્ચર ડગમગે નહીં, પડી ન જાય તે ખાતરી કરવી.
અને તમે પેલા તાણ અને સંકોચનની વાત કરી હતી, એનું શું?
હા, તે બે મૂળભૂત બળો છે જેનો દરેક સ્ટ્રક્ચરે સામનો કરવો પડે છે. પુસ્તકો બતાવે છે કે કેવી રીતે સમય જતાં જુદા જુદા સ્ટ્રક્ચરલ સ્વરૂપો વિકસ્યા. દાખલા તરીકે રોમન કમાન જે છે એ મુખ્યત્વે સંકોચનનો ઉપયોગ કરીને વજન વહેંચી દે છે. પછી આવ્યા ટ્રસ. તમે પેલો એફિલ ટાવર જોયો હશે, એ તાણ અને સંકોચન બંનેનો ખૂબ જ કાર્યક્ષમ રીતે ઉપયોગ કરે છે.
અને ખૂબ લાંબા ગાળાના પુલ બનાવવા હોય તો?
એના માટે સસ્પેન્શન બ્રિજ એ સૌથી શ્રેષ્ઠ છે. એ મુખ્યત્વે મજબૂત કેબલના તાણનો ઉપયોગ કરીને વિશાળ નદીઓ કે ખીણો પર પુલ બનાવવાનું શક્ય બનાવે છે. અને રીઇન્ફોર્સ્ડ કોન્ક્રીટની તો વાત જ શું કરવી. એની બહુમુખી પ્રતિભાને કારણે આજે અસંખ્ય પ્રકારના બાંધકામોમાં એ વપરાય છે. અંતિમ ધ્યેય હંમેશા મજબૂતાઈ, કાર્યક્ષમતા, એટલે કે ઓછામાં ઓછી સામગ્રીનો ઉપયોગ. આર્થિક પોષણક્ષમતા અને ઘણીવાર સૌંદર્યલક્ષી ગુણવત્તાનું મિશ્રણ હોય છે.
પણ શું હંમેશા બધું સફળ જ થાય છે? ક્યારેક નિષ્ફળતા પણ મળતી હશે ને, એના વિશે શું?
હા, મુયરવુડ નિષ્ફળતાને પણ શીખવાની પ્રક્રિયાનો એક ભાગ જ ગણે છે. તેઓ કહે છે કે નિષ્ફળતા એ આયોજન વગરનો પ્રયોગ છે જે આપણને કંઈક નવું શીખવે છે. જેમ કે 1940માં પેલો ટેકોમા નેરોઝ બ્રિજ પવનમાં તૂટી પડ્યો, એ ઘટનાએ એન્જિનિયરોને એરોડાયનેમિક્સનું મહત્વ શીખવ્યું. કે પછી હાર્ટફોર્ડ સિવિક સેન્ટરની છતનું તૂટી પડવું. આવી ઘટનાઓમાંથી બોધપાઠ લઈને જ ડિઝાઇન અને બાંધકામના જે ધોરણો છે એ વધુ સુરક્ષિત બન્યા છે.
ચાલો હવે પાણી અને પરિવહન તરફ વળીએ. પાણીનું એન્જિનિયરિંગ શા માટે આટલું બધું મહત્વનું છે?
મુયરવુડ પાણીના બેવડા પડકારની વાત કરે છે. એક તરફ આપણે બધાને પીવા માટે, સ્વચ્છતા માટે, ખેતી માટે પૂરતું અને સ્વચ્છ પાણી પહોંચાડવાનું છે, અને બીજી તરફ પાણીની જે વિનાશક શક્તિ છે, એટલે કે પૂર અને દરિયાઈ તોફાનો, એનાથી આપણા શહેરો અને ગામડાઓને બચાવવાના છે. આ બંને પડકારો ખૂબ મોટા છે, ખરું ને?
આનું કોઈ ઐતિહાસિક ઉદાહરણ છે જેણે મોટો ફરક પાડ્યો હોય, કોઈ એવી વાત?
લંડનની ગટર વ્યવસ્થા એનું એક ઉત્તમ ઉદાહરણ છે. 19મી સદીમાં જોસેફ બઝાલગેટ નામના એન્જિનિયરે તેને ડિઝાઇન કરી હતી. એ સમયે લંડન કોલેરા જેવી પાણીજન્ય બીમારીઓથી બહુ પીડાતું હતું. આ નવી ગટર વ્યવસ્થાએ શહેરના જાહેર આરોગ્યમાં જાણે ક્રાંતિ લાવી દીધી. તે બતાવે છે કે સિવિલ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ લોકોના જીવનની ગુણવત્તા પર કેટલી સીધી અસર કરી શકે છે.
અને અત્યારના સમયમાં પાણી સંબંધિત પડકારો કેવા છે?
આજે પડકારો વધુ જટિલ બન્યા છે. દાખલા તરીકે લંડનમાં થેમ્સ બેરિયર જેવો મોટો પ્રોજેક્ટ છે જે દરિયાની સપાટી વધવા સામે શહેરનું રક્ષણ કરે છે. ભારતમાં પણ ઘણા વિસ્તારોમાં પાણીની અછત એક ગંભીર સમસ્યા છે, અને ક્લાઇમેટ ચેન્જને કારણે ભારે વરસાદ અને પૂરની ઘટનાઓ વધી રહી છે, જેનો સામનો કરવા માટે નવા ઇજનેરી ઉકેલો શોધવા પડે છે.
હવે વાત કરીએ પરિવહન એટલે કે ટ્રાન્સપોર્ટ એન્જિનિયરિંગની. શું તે ફક્ત રસ્તા અને રેલવે લાઇન બનાવવાનું જ કામ છે?
ના ના, એનાથી ઘણું આગળ છે. મુયરવુડ સમજાવે છે કે તે લોકો અને માલસામાનની હેરફેર માટે એક સંકલિત સિસ્ટમ ડિઝાઇન કરવા વિશે છે. ઇતિહાસ જુઓ તો પહેલાં નહેરો બની, પછી રેલવેનું નેટવર્ક વિસ્તર્યું, અને છેલ્લે હાઇવે અને એરપોર્ટનો જમાનો આવ્યો. દરેક તબક્કે સમાજની જરૂરિયાત બદલાઈ અને એન્જિનિયરિંગે તેનો જવાબ આપ્યો.
અને આજના આધુનિક યુગમાં ટ્રાન્સપોર્ટ એન્જિનિયરિંગનું ફોકસ શું છે? કઈ બાબતો પર વધુ ધ્યાન છે?
આજે ધ્યાન ફક્ત વધુ રસ્તા બનાવવા પર નથી, હવે ટ્રાફિકનું વધુ સારું સંચાલન કરવું, માલસામાનનું પરિવહન એટલે કે લોજિસ્ટિક્સ કેવી રીતે વધુ કાર્યક્ષમ બનાવવું, અને ખાસ કરીને પર્યાવરણ પર ઓછી અસર પડે તેવા ટકાઉ ઉકેલો કેવી રીતે શોધવા, તેના પર વધુ ભાર છે. આપણે વધુ સારી કનેક્ટિવિટી તો ઈચ્છીએ છીએ, પણ એની સાથે આવતા પ્રદૂષણ, ટ્રાફિક જામ અને શહેરોના અનિયંત્રિત ફેલાવા જેવી સમસ્યાઓનો ઉકેલ પણ શોધવો પડે છે. આ સંતુલન સાધવું એ જ મોટો પડકાર છે, ખરું ને? અને આ બધા મુદ્દા આપણને મુયરવુડના પુસ્તકોના એક કેન્દ્રીય વિચાર તરફ દોરી જાય છે, સિસ્ટમ્સ થિંકિંગ.
સિસ્ટમ્સ થિંકિંગ એટલે કે દરેક વસ્તુને અલગ અલગ જોવાને બદલે બધું કેવી રીતે એકબીજા સાથે જોડાયેલું છે તે સમજવું, એમ જ ને?
બરાબર. મુયરવુડ ભારપૂર્વક કહે છે કે આધુનિક સિવિલ એન્જિનિયરિંગ હવે છૂટક પ્રોજેક્ટ્સનું નથી, પણ જટિલ એકબીજા પર આધારિત તંત્રોનું છે. શહેર એ પોતે સિસ્ટમ્સની સિસ્ટમ છે. તેમાં પાણી પુરવઠાની સિસ્ટમ છે, ઉર્જાની સિસ્ટમ છે, પરિવહનની સિસ્ટમ છે, કચરાના નિકાલની સિસ્ટમ છે. આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. તમે એકમાં ફેરફાર કરો તો તેની અસર બીજી સિસ્ટમ પર પડે જ.
આનું કોઈ ઉદાહરણ આપી શકો જેથી વધુ સ્પષ્ટ થાય?
એરપોર્ટનું વિચારો ને. તે ખાલી રનવે અને ટર્મિનલ બિલ્ડિંગ નથી. તેમાં એર ટ્રાફિક કંટ્રોલ છે, સામાન સંભાળવાની સિસ્ટમ છે, એરપોર્ટ સુધી પહોંચવા અને ત્યાંથી બહાર જવા માટે ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટેશન છે, વીજળી પુરવઠો છે, સુરક્ષા વ્યવસ્થા છે, કેટલું બધું. આ બધું એકબીજા સાથે તાલમેલમાં કામ કરે ત્યારે જ એરપોર્ટ વ્યવસ્થિત ચાલી શકે. માનો કે બેગેજ સિસ્ટમ ખોટકાઈ જાય તો આખી ફ્લાઇટ કામગીરી પર અસર પડે.
આ સિસ્ટમ્સ થિંકિંગની સમજ આટલી બધી મહત્વની કેમ છે?
કારણ કે તે આપણને બે મહત્વના ખ્યાલો તરફ દોરી જાય છે, સ્થિતિસ્થાપકતા, રેઝિલિયન્સ, અને નિરર્ફકતા, રિડન્ડન્સી. રેઝિલિયન્સ એટલે કોઈ આંચકો આવે, જેમ કે પૂર, ધરતીકંપ કે પછી પાવર ફેલ્યોર, તો સિસ્ટમ કેટલી જલ્દી પાછી કાર્યરત થઈ શકે છે. અને રિડન્ડન્સી એટલે બેકઅપ પ્લાન, જેમ કે હોસ્પિટલને વીજળી પૂરી પાડતી બે અલગ લાઇન હોય, જેથી એક બંધ થાય તો બીજી ચાલુ રહે. આજના જટિલ વિશ્વમાં આ બંને ખૂબ જરૂરી છે. અને હા, સિસ્ટમ્સ થિંકિંગ આપણને જૂના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની નિયમિત જાળવણીના મહત્ત્વની પણ યાદ અપાવે છે, એ ભૂલી ન જવાય.
અને ભવિષ્યના પડકારો અને તકો શું દેખાય છે આ ક્ષેત્રમાં, શું લાગે છે?
ભવિષ્યના પડકારો ઘણા મોટા છે, પણ તકો પણ છે જ. ટકાઉપણું હવે કેન્દ્ર સ્થાને છે. આપણે એવી ડિઝાઇન કરવી પડશે જે પર્યાવરણ પર ઓછામાં ઓછી નકારાત્મક અસર કરે, સંસાધનોનો પુનરુપયોગ કરે, જેને પરિપત્ર અર્થતંત્ર સર્ક્યુલર ઇકોનોમી કહે છે, અને પ્રોજેક્ટના સમગ્ર જીવનચક્ર લાઇફ સાયકલ અસેસમેન્ટનો વિચાર કરે. ક્લાઇમેટ ચેન્જ બીજો મોટો પડકાર છે. આપણે કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મદદ કરવી પડશે. મિટિગેશન અને બદલાતા હવામાન, જેમ કે વધુ ગરમી કે ભારે વરસાદ, સાથે અનુકૂલન સાધવું પડશે.
અને ટેકનોલોજી આમાં કેવી રીતે મદદ કરશે?
ટેકનોલોજી તો બહુ મોટી ભૂમિકા ભજવશે. બીમ જેવી ટેકનોલોજી ડિઝાઇનને વધુ સચોટ બનાવે છે. બ્રિજ કે ઇમારતોમાં લગાવેલા સેન્સર્સ તેમની સ્થિતિ વિશે સતત માહિતી આપી શકે છે, જેથી જાળવણી વધુ સારી રીતે થઈ શકે. એટલે કે સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો યુગ આવી રહ્યો છે. સાથે સાથે દુનિયાભરમાં શહેરીકરણ વધી રહ્યું છે, જે નવા પડકારો ઊભા કરશે, પણ ઇનોવેશન માટે તકો પણ આપશે. આ બધું જોતા ભવિષ્યનો સિવિલ એન્જિનિયર માત્ર ટેકનિશિયન નહીં, પણ એક સિસ્ટમ્સ થિંકર, પર્યાવરણીય કારભારી અને હા, ઇનોવેટર બનશે.
તો આ આખી જે ચર્ચા થઈ એના પરથી આપણે કેટલાક મુખ્ય સંદેશાઓ તારવી શકીએ. મને લાગે છે કે પહેલો અને સૌથી સ્પષ્ટ સંદેશ તો એ છે કે સિવિલ એન્જિનિયરિંગ એ સમાજનો અદ્રશ્ય પાયો છે. દેખાતો નથી, પણ છે બહુ મહત્વનો.
હું બિલકુલ સહમત છું. મોટાભાગનું મહત્વનું કામ આપણી નજર સમક્ષ નથી હોતું. જમીન નીચેની પાઇપલાઇનો, ઇમારતોના ઊંડા પાયા, દૂર આવેલા પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ, આપણે તેને રોજિંદા જીવનમાં સાવ માની લઈએ છીએ, પણ એની પાછળની જટિલતા અને મહેનતની કદર થવી જોઈએ. ગુજરાતમાં પણ તમે જુઓ, સરળતાથી મળતું પાણી હોય કે ભૂકંપ સામે ટકી રહેતી ઇમારતો હોય, તે આ અદ્રશ્ય ઇજનેરીનું જ પરિણામ છે.
બીજો મુદ્દો જે મને બહુ સ્પર્શી ગયો તે છે, આ ક્ષેત્ર માનવતા અને પ્રકૃતિ વચ્ચેનો એક સતત સંવાદ છે.
ખૂબ સાચી વાત છે. એન્જિનિયરિંગ એ કુદરતી શક્તિઓ, જેમ કે ગુરુત્વાકર્ષણ, પાણીનો પ્રવાહ, પવન અને કુદરતી સામગ્રી, માટી, ખડકો, લાકડું સાથે કામ કરવા વિશે છે. એ પ્રકૃતિ પર કાબુ મેળવવા વિશે નથી, પણ એને સમજીને, એનો આદર કરીને, એની સાથે સુમેળ સાધીને કામ કરવા વિશે છે. ગુજરાતના સંદર્ભમાં વિચારીએ તો ચોમાસાના પૂરનું સંચાલન હોય કે દરિયાકાંઠાના વિસ્તારોનું રક્ષણ, પ્રકૃતિ સાથેના આ સંવાદને સમજવો ખૂબ જરૂરી છે.
ત્રીજી વાત જે ઉભરી આવે છે તે છે આ ક્ષેત્રની ઉત્ક્રાંતિ અને તેની સાથે જે જવાબદારી વધી છે તે.
હા, શરૂઆતમાં તે એક વ્યવહારુ કૌશલ્ય હતું, પણ ધીમે ધીમે તે વિજ્ઞાન અને ગણિત આધારિત શિસ્ત બન્યું, અને હવે તેમાં સામાજિક અને પર્યાવરણીય જવાબદારીનો પણ બહુ મોટો હિસ્સો છે. ભારતમાં કે ગુજરાતમાં જ્યારે કોઈ મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ બને છે, જેમ કે કોઈ ડેમ, હાઈવે કે પાવર પ્લાન્ટ, ત્યારે તેના આર્થિક લાભોની સાથે સાથે સામાજિક અસરો, જેમ કે વિસ્થાપન અને પર્યાવરણીય અસરોનો પણ ઊંડાણપૂર્વક વિચાર કરવો પડે છે. આ એક મોટી જવાબદારી છે, એમાં ના નહીં.
ચોથો મુદ્દો જેના પર આપણે હમણાં જ ભાર મૂક્યો, સિસ્ટમ્સ થિંકિંગ.
ચોક્કસપણે, બધું એકબીજા સાથે જોડાયેલું છે. એક જગ્યાએ ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે લીધેલું પગલું બીજી જગ્યાએ નવી સમસ્યા ઊભી કરી શકે છે. પાણી પુરવઠાની યોજનાની અસર ગંદા પાણીના નિકાર પર પડે છે. તેથી સમસ્યાઓને અલગ અલગ જોવાને બદલે સમગ્ર તંત્રને ધ્યાનમાં રાખીને ઉકેલો વિચારવાની જરૂર છે. અમદાવાદ કે સુરત જેવા મોટા શહેરોના વિકાસ માટે આ સર્વગ્રાહી દ્રષ્ટિકોણ અનિવાર્ય છે.
અને પાંચમો અને કદાચ આજના સમયમાં સૌથી અગત્યનો સંદેશ, ટકાઉપણાની અનિવાર્યતા.
હા, હવે કોઈ વિકલ્પ નથી, પણ જરૂરિયાત છે. આપણે ફક્ત આજની જરૂરિયાતો પૂરી કરવા માટે નહીં, પણ ભવિષ્યની પેઢીઓ માટે પણ વિચારવું પડશે. આપણે જે બનાવીએ તે લાંબો સમય ટકે, ઓછામાં ઓછા સંસાધનો વાપરે, પર્યાવરણને ન્યૂનતમ નુકસાન કરે, અને શક્ય હોય તો સંસાધનોનો પુનઃ ઉપયોગ કરે. ભારત જેવા વિકાસશીલ દેશ માટે, જ્યાં સંસાધનો પર દબાણ છે અને પર્યાવરણીય પડકારો મોટા છે, તે ટકાઉ વિકાસનો માર્ગ અપનાવવો અત્યંત જરૂરી છે.
મોઇરવુડના પુસ્તકોમાંથી કેટલાક વિચારો એવા છે જે ખરેખર મનમાં વસી જાય એવા છે, અને આખા વિષયનો સારાંશ આપી દે છે.
હા, કેટલાક વિચારો ખરેખર નોંધપાત્ર છે. પહેલો, એન્જિનિયરિંગ એ જોખમ ટાળવા વિશે નથી, પરંતુ તેને સમજીને સ્વીકાર્ય અનિશ્ચિતતા વિશે જાણકાર નિર્ણયો લેવા વિશે છે.
આનો અર્થ શું થયો, જરા સમજાવશો?
એનો અર્થ એ છે કે સંપૂર્ણપણે જોખમ મુક્ત બાંધકામ શક્ય નથી અને કદાચ પોષાય પણ નહીં. હંમેશા થોડી અનિશ્ચિતતા રહેવાની જ. એન્જિનિયરનું કામ એ જોખમોને ઓળખવા, એનું વિશ્લેષણ કરવું અને પછી સલામતી, ખર્ચ, ઉપયોગિતા વગેરે વચ્ચે યોગ્ય સંતુલન રાખીને સમજી વિચારીને નિર્ણય લેવાનો છે. જોખમ લેવું પડે, પણ ગણતરીપૂર્વક.
બીજો એક વિચાર પણ છે જે ધ્યાન ખેંચે એવો છે.
હા, શ્રેષ્ઠ એન્જિનિયરિંગ ઘણીવાર અદૃશ્ય હોય છે. તે એટલું સારું કામ કરે છે કે લોકો તેને માની લે છે અને ભૂલી જાય છે કે તેને સાવચેત ડિઝાઇન અને સતત જાળવણીની જરૂર છે. આ એક રીતે સફળતાની નિશાની છે કે સિસ્ટમ એટલી સરળતાથી ચાલે છે કે કોઈને તેની નોંધ લેવાની જરૂર નથી લાગતી. પણ એ સાથે સાથે એ પણ યાદ અપાવે છે કે આ સરળતા પાછળ સતત દેખરેખ અને જાળવણી ખૂબ જરૂરી છે.
ટકાઉપણા વિશેનો વિચાર પણ ખૂબ સ્પષ્ટ રીતે મૂક્યો છે.
ત્રીજો વિચાર, ટકાઉપણું એટલે માત્ર આજની જરૂરિયાતો અને પરિસ્થિતિઓ માટે જ નહીં, પરંતુ ભવિષ્યની પેઢીઓ માટે આપણે જે વિશ્વ છોડવા માંગીએ છીએ તેના માટે ડિઝાઇન કરવું. આ ફક્ત ટેકનિકલ બાબત નથી, પણ એક નૈતિક જવાબદારી પણ છે. આપણા આજના નિર્ણયોની અસર આવનારી પેઢીઓ પર પડશે. તેનો વિચાર કરીને કાર્ય કરવું એ જ સાચું ટકાઉપણું.
અને છેલ્લો વિચાર, જે આધુનિક એન્જિનિયરની ભૂમિકા પર પ્રકાશ પાડે છે, ખરું ને?
બરાબર. ચોથો વિચાર, આધુનિક એન્જિનિયરિંગ પડકારો માટે આપણે વૈજ્ઞાનિક અને કલાકાર બંનેની જેમ વિચારવાની જરૂર છે. કઠોર વિશ્લેષણ લાગુ કરતી વખતે એવા સર્જનાત્મક ઉકેલોની કલ્પના કરવી જે પહેલાં અજમાવવામાં આવ્યા નથી. આજના પડકારો એટલા જટિલ છે કે માત્ર જૂના ફોર્મ્યુલા કામ નહીં આવે. કડક વૈજ્ઞાનિક અભિગમની સાથે સાથે નવા, કલ્પનાશીલ અને એમ કમ જ ઇનોવેટિવ ઉકેલો પણ શોધવા પડશે. બંનેનું મિશ્રણ જરૂરી છે.
મને લાગે છે કે આ પુસ્તકોમાં જે વિચારો રજૂ થયા છે તે ફક્ત એન્જિનિયરો માટે જ નહીં, પણ આપણા બધા માટે ક્યાંક ને ક્યાંક ઉપયોગી થઈ શકે છે. જેમ કે પેલું સિસ્ટમ્સ થિંકિંગ.
ચોક્કસપણે. આપણા અંગત જીવનમાં કે વ્યવસાયમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે આપણા નિર્ણયોની અસર એકબીજા પર પડે છે. કોઈ એક વિભાગમાં લીધેલો નિર્ણય આખા વ્યવસાયને અસર કરી શકે છે. આ જે આંતરજોડાણ છે એને સમજવું દરેક ક્ષેત્રમાં મદદરૂપ થાય છે.
અને એક જાગૃત નાગરિક તરીકે પણ આ સમજ બહુ કામ લાગે.
હા, જ્યારે આપણા શહેરમાં કોઈ મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ આવે, માનો કે નવો ફ્લાયઓવર, મેટ્રો લાઇન કે પછી કચરાના નિકાલનો પ્લાન્ટ, ત્યારે તેની જરૂરિયાત શું છે, તેનો ખર્ચ કેટલો વાજબી છે, પર્યાવરણ પર શું અસર થશે, કોને લાભ થશે, કોને નુકસાન થશે, આ બધી બાબતો વિશેની જે ચર્ચાઓ થાય છે તેને આપણે વધુ ઊંડાણપૂર્વક સમજી શકીએ છીએ અને આપણો મત પણ વધુ સારી રીતે રજૂ કરી શકીએ છીએ.
અને એન્જિનિયરિંગનો જે સમસ્યા નિવારણનો અભિગમ છે કે ભાઈ, સમસ્યાને ઓળખો, મર્યાદાઓ સમજો, વિકલ્પો વિચારો, ઉકેલ શોધો, એ પણ જીવનમાં ઘણો ઉપયોગી થઈ શકે, નહીં?
બિલકુલ. એક તાર્કિક અને પદ્ધતિસરની વિચારસરણી છે જે કોઈ પણ સમસ્યાનો સામનો કરવામાં મદદ કરી શકે છે. અને છેલ્લે, કદાચ સૌથી મહત્વનું, આ ચર્ચા પછી આપણી આસપાસની દુનિયા, ઇમારતો, પુલો, રસ્તાઓ, પાણીની વ્યવસ્થા ને જોવાનો આપણો દ્રષ્ટિકોણ બદલાય. આપણે તેની પાછળ રહેલી મહેનત, વિચાર અને જટિલતાની વધુ કદર કરતા થઈએ, એ પણ એક મોટી વાત છે.
આ સમગ્ર ચર્ચામાંથી મારા મનમાં જે વાત સૌથી વધુ રહી ગઈ છે તે છે આ ક્ષેત્રની અદૃશ્યતા. આપણે રોજ જે સગવડોનો ઉપયોગ કરીએ છીએ તેની પાછળ કેટલું મોટું અને જટિલ તંત્ર કામ કરી રહ્યું છે જેનો આપણને અહેસાસ પણ નથી હોતો. એ ખરેખર અદ્ભુત છે.
અને મારા માટે સૌથી મહત્વની શીખ એ છે કે સિવિલ એન્જિનિયરિંગ હવે માત્ર ટેકનિકલ કૌશલ્ય નથી રહ્યું, પણ તે એક ઊંડી સામાજિક અને પર્યાવરણીય જવાબદારી બની ગયું છે. સિસ્ટમ્સ થિંકિંગ અને ટકાઉપણા પરનો જે ભાર છે એ ભવિષ્યની દિશા નક્કી કરે છે. તે માત્ર બાંધકામ નથી, પણ એમ કહો કે ભવિષ્યનું નિર્માણ છે.
તો શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર સાથે સમાપન કરીએ. ભલે આપણે એન્જિનિયર ન હોઈએ, પણ આપણા પોતાના સમુદાયમાં, આપણા શહેરમાં વધુ સારા, વધુ ટકાઉ અને વધુ સ્થિતિસ્થાપક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આપણે શું ભૂમિકા ભજવી શકીએ, તેમાં જે જટિલ સમાધાનો રહેલા છે તેને સમજીને આપણે તેની યોગ્ય હિમાયત કેવી રીતે કરી શકીએ, આ પ્રશ્ન પર વિચાર કરવા જેવો છે.
ફરી મળીશું આવતા અંકે. એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.